મને એવું લાગ્યું કે થોડો ક્રમ ગોઠવવો જરૂરી છે, કારણ કે બે ત્રણ શ્લોકો પહેલા જાય તે વળી આગળ ગયો હોય અને અનુસંધાનમાં પાછો શ્લોક આવે, વળી પાછા બે શ્લોક આગળ જાય તો વળી પાછો આગલાનો અનુસંધાનનો શ્લોક છઠ્ઠો સાતમો આવે. પુનરાવર્તન લાગે તેમ છતાં હોય નાવીન્ય. એટલે મને થયું કે આમાં બે વસ્તુ કરવા જેવી છે. એક તો જેટલા વિષય જે છે એ બધા એક સાથે સંયુક્ત વેળા હોય, અને એમાં પણ ક્રમ હોય કે જે પ્રારંભ અને ઉપક્રમ અને ઉપસંહારને અનુલક્ષીને થતું હોય એવો ક્રમ ગોઠવો મને વિચાર આવ્યો, એટલે મેં મારી રીતે ગોઠવ્યું. પ્રથમ મુખડું તો હોય જ ભજગોવિંદમ, એ તો પ્રારંભ છે, મંત્રરૂપ છે. પછી જીવ ભગવાનનું ભજન છોડીને શું શું કરે છે, ભજન કરતો નથી પણ બીજું શું શું કરે છે, અથવા તો એવી કઈ કઈ બાબતો છે કે જે આ જીવને ભગવાન ભૂલાવે છે. તો એમાં સૌથી પહેલું પૈસો માણસ માત્ર ને નડે છે, ગૃહસ્થ હોય કે સાધુ હોય, પૈસો નડે. એટલે એ સંપત્તિ છે એના શ્લોક પહેલા લીધા કે મૂઢ જહી ધનાગમ તૃષ્ણા મા કુરુ તન યૌવન જન યૌવન ગર્વ અર્થમ અનર્થ ભાવય ચિ નિત્યમ યાવદ વિત્તો પાર્જન સક્ત. એટલા શ્લોક સંપત્તિ પૈસાને લગતા છે. પછી માણસને પોતાનો દેહ અને પરિવાર એમાં નડતર થતી હોય છે. જે પરિવારને પોતાનો માન્યો હોય એ પણ ક્યાં સુધી, એટલે યાવદ પવનો નિવસતી દેહે કાતે કાંતા કસ્તે પુત્ર, એ પરિવાર નડે. ત્યાર પછી મોહિત થાય છે એ પોતાની પત્નીમાં, તો નારી સ્તનભન નાભિનિવેશમ, આ બધું નડે છે, અથવા તો એને જ ભજે છે, ભગવાનને ભજતો નથી. એટલે વિચારવાનું છે કે કસ્તમ કોહમ કુત આયાત, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે એનો તો વિચાર કર. આમાં કોઈ તારું કોઈ નથી, મારો પરિવાર, મારા ઘરના, મારા છોકરા, મારા બૈરા, મારા દીકરા એમ કર્યા કરે છે, પણ એ કોઈ તારા નથી. એ બધું છૂટે તોય માણસને પોતાનો દેહ નડે, વાસના નડે. શરીરથી ભલે કાંઈ ન થાય પણ મનથી માણસની વાસના નડે. એટલે અંગમ ગલિતમ પલિતમ મુંડ અગ્રે વહની પૃષ્ઠે ભાનુ, આવી સ્થિતિ હોય તો પણ વાસનાના આશા જતી નથી. અને તોય પાછો સુખત ક્રિયતે રામા ભોગ, એ બીજી જ ક્રિયાઓ કરે છે પણ ભગવાન ભજતો નથી. તો એણે ભગવાન નહીં ભજતા બીજું કરતા કરતા બાલસ્તાવત ક્રીડા શક્ત બાળપણ જુવાની કેમ કાઢી એ આપણે લીધું. આવી રીતે આખું જીવન પૂરું કર્યું એટલે પછી શું થાય, તો કે પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે છે. હવે આ ગર્ભવાસને લગચોરાશી સિવાય કંઈ ન થાય, કારણ કે બધું જ તે એવું જ અવળું જ કર્યું છે. તો હજી ચાન્સ છે એમ, ભૂલ થઈ ગઈ છે તો સુધારવાનો ચાન્સ છે. તો શું કરવું જોઈએ, તો કે સમયનો વિચાર કરી લે. નલિની ગત જલ અતિ તરલમ, કમળના પાંખડી ઉપર પડેલું જળ બિંદુ, ઝાકળનું બિંદુ જલ્દી જલ્દી પડી જાય, ઉડી જાય એવું આ જીવન છે. માટે એનો વિચાર કરીને બહુ મનમાં શોક બોકમાં નહીં લાવીને, અને જોત જોતામાં દિનમ દિનઅપી રજની દિનમપી રજની સાયમ પ્રાપ્ત, દિવસ રાત આમનમ વ્યાજ જાય છે, આયુષ્ય કપાય છે, તો શું કરવું? હવે મને ભૂલ ઓળખાણી તો મારે શું કરવું? તો કે ગેયમ ગીતા નામ સહસ્ત્રમ વગેરે વગેરે બતાવ્યું કે તું કોઈક શાસ્ત્ર શ્રવણ કર, ભગવાન નામનો જપમેન્ટ કરવા, સજ્જનોના સંગમાં રહે. ભગવદ્ ગીતા કિંચિત ગીતા, સત્શાસ્ત્રો છે, ગીતા છે, એનો બધાનો શ્રવણ મનન અધ્યયન કર. એ કરવા માટે તું તારી મેળ કરીશ તો નહીં થાય, તો શું કરું? ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવારણવ તરણે નૌકા. કોઈ સત્પુરુષોનો સંગ શોધી લેજે, અને એ સંગ હશે તો તને તારી દેશે ભવસાગરમાં નૌકા, જેમ તારે સંસારમાં એટલે સાગરમાં નૌકા તારે, એમ આ ભવસાગરમાં સત્સંગ તને તારશે. પણ એમાં જોજે પાછો ભૂલો પડતો નહીં, ખોટો ભટકાઈ જાય નહીં. એટલે જટિલો મુંડી લુંચિત કેશ, આ જાત જાતનું બધું હોય છે, એમાં તું સારા ગોજે, સાચા ગોજે. તો કે એવા કેવા કે સુર મંદિર તરુતલ નિવાસ વગેરે લક્ષણો આપ્યા કે એવા સંત પુરુષોને તું ખોળી લેજે. એ જો ખોળા એનો સંગ કર્યો તો સત્સંગત્વે નિસંગત્વમ વગેરે સદગુણો તને પ્રાપ્ત થશે, સ્થિતિ થશે, સંસારમાંથી તને વૈરાગ્ય પ્રાપ્ત થશે, અને એના બંધનથી છૂટીશ, નિર્મોહી થઈશ, ને આખો સંસાર તારા ચિત્તમાંથી ઉડી જશે. કેવી રીતે? વૈસી ગતે ક કામ વિકાર, આવી રીતે સંસાર તારા ચિત્તમાંથી ઉડી જશે. પણ એટલું પાછું ધ્યાન રાખજે કે કરવાનું તો હરિભજન છે, એટલે વળી પાછું એ સત્સંગમાં જઈને શીખીને ચાલો તીર્થ કરી આવીને ન કરવું એવું નહીં, પણ કે તું એ જ કરતો રહી. કુરુતે ગંગા સાગર ગમન ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ, આ બધું કરવાનું જ છે, પણ તું જો એમ માને કે એ જ હું કરીશ તો હું તરી જઈશ તો ભૂલ ખાતો નહીં. એટલે આપણે પછી એ શ્લોક મૂક્યો છે કે એ, કારણ કે ઘણા લોકો પછી તીર્થ વ્રત ને એવું જ કર્યા રાખે છે, કરવું જ જોઈએ, પણ એ બધાનું આખરે ફળ શું છે? હરિભજન છે, સત્સંગ છે. એટલે તું પાછો એ આ બધા વિધિ વિધાનમાં ભૂલો પડી જતો અને હરિભજન કરજે. પણ પાછું ચિત્તને પણ તું કેવું રાખજે કે શત્રુ મિત્રે પુત્રે બંધો માં કુરુ યત્નમ વિગ્રહ સંદો, આમાં બહુ મન ડોળતો નહીં. શત્રુ મિત્ર બધામાં તું સમચિત્ત થઈ જજે, અને એ બધું થાય તો પણ ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત, જે સત્પુરુષો થકી તને આ બધું મળ્યું છે એમાંથી ઉદાસ નહીં થઈ જતો કે ભાઈ હવે મને બધું મળી ગયું તો હવે મારી એને શું ગરજ છે. એટલે ગરજ ચૂકી જતો નહીં, સતત ગરજ રાખજે. કારણ કે પ્રકાશ થયો હોય પણ જો એ લાઇટ થર્મલ હાઉસથી પાવર હાઉસથી ડિસ્કનેક્ટ થઈ જાય તો પાછું અજવાળું જતું રહે. એટલે તું એ ભૂલ ખાતો નહીં, એટલે એમાં પ્રેમ રાખજે સત્પુરુષોમાં. એ શ્લોક આપણે લીધો, અને જો આટલું તો કરીશ તો પછી તું યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યશ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી નંદતી નંદતી, તો પછી તને આનંદ આનંદ અને આનંદ છે. ક્યાં ગમે ત્યાં પછી સંસારમાં હોઈશ તો પણ ભલે, વૈરાગી હોઈશ તોય ભલે, યોગ સાધતો હોઈશ તોય ભલે, અને પ્રવૃત્તિ કાંઈ પણ કરતો હોય તોય ભલે. કારણ કે હવે તારું ચિત્ત છે એ પરબ્રહ્મના રંગે રંગાઈ ગયું છે, માટે તને સતત આનંદ આનંદ અને આનંદ છે. આવી રીતનો ક્રમ આપણે લીધો છે, એટલે આ એક ખાલી તમને ઇન્ટ્રો કરાવ્યો જેથી કરીને એના રસનો ખ્યાલ આવે. હવે મૂળ વાત, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહી નહી રક્ષતી ડુકરુઈ કરણે. આગલી સભામાં આપણે જોયું વૃદ્ધાવસ્થાએ ભજન કરી લેવું જોઈએ, એમ જે ન સમજે તે મૂઢ. વૃદ્ધાવસ્થાએ ભજન કરી લેવું જોઈએ એમ જે ન સમજે તે, અને વૃદ્ધાવસ્થાએ ભજન કરી લેવું જોઈએ એમ જે સમજે તે મહામૂઢ. આપણે ત્યાં છોડ્યો હતો ને, બહુ અઘરી વાત નથી, સહેલું જ છે એમાં. કારણ એટલું જ છે, વૃદ્ધાવસ્થા આવશે એની કોઈ ગેરંટી નથી. એટલે જ્યારે મને ઘટપણ આવશે ત્યારે હું ભગવાન ભજી લઈશ તો એ મહામૂઢ છે, કારણ કે ઘટપણનો કાંઈ નક્કી નથી, મોત તો ગમે ત્યારે આવે. શિશુ જાય જુવાન જાય છે, ઘરડાનું પણ મૃત્યુ થાય છે, વળી કોઈ ગર્ભથી ગળે નક્કી કશી રીત ના મળે. એમાં મોત ગમે ત્યારે આવે ક્યાં ખ્યાલ છે. મુંબઈમાં એક જણાને એના ઘરવાળા સાથે પરિવાર સાથે ગમે તે હોય, બહુ ખબર નહીં આપણને ઘરમાં શું થયું, આપણને શું ખબર હોય, પણ કંઈક ઝઘડો થયો અને પેલાને એવું માઠું લાગ્યું, ત્રીજે ચોથે માળેથી આપઘાત કરવા માટે પોતે કૂદ્યો નીચે રોડ સાઈડમાં. મરવા માટે જ કૂદ્યો તો, એ જીવતો રહીએ, પણ થયું એવું, કૂદ્યો નીચે, એક બકાલી ટીંડોરા વેચતો હતો એની માથે પીડ્યો, બકાલી મરી ગયો ને આ ઉઠીને ઘરમાં ભયો ગયો. હવે બકાલી ને ખબર હતી હું ટીંડોરા જોગતો જોગતો જવાનો છું, મરવાનો હતો એ જીવતો રહી ગયો, નહોતો મરવાનો એ મરી ગયો. આમાં નક્કી છે, ઘટપણ આવે ત્યારે જ મોત આવે. એટલે મહામૂઢ એટલા માટે છે કે એને સ્વીકાર્યું તો ખરું કે ભજન કરવા જેવું છે, અને છતાંય કરતો નથી, વાયદે વાત નાખે છે એના, એટલે મહામૂઢ છે. પેલો જે વૃદ્ધાવસ્થા આવી છે છતાંય ભજન કરવું જોઈએ એવું સમજતો નથી, એ તો મૂઢ છે, એને કઈ ખબર જ નથી ગોળ શું કહેવાય, ખોળ શું કહેવાય એને ખબર જ નથી. પણ આને તો ખબર છે ગોળ શું છે ને ખોળ શું છે, છતાંય કે હમણાં લઈ લઈશ, હમણાં લઈ લઈશ, હમણાં લઈ લઈશ, એને એમાં ભાઈ ગુમાવી દીધું, તો એ મહામૂઢ કહેવાય. એટલે વૃદ્ધાવસ્થા અને વાયદે જે રહે એ મૂઢ છે. આ અત્યારે આપણે લીલા લેર કરીએ છીએ, બેઠા છે, રાતમાં કોણ ઓછો થઈ જાય, હા ભજગોવિંદ સાંભળે પછી એમ હોય કે વાંધો નહીં બાપુ, ગરડા થાય ત્યારે હરી ભજવા છે, બસ એક પગે ઉભા રહીને જે હરી ઘનશ્યામ, જે હરી ઘનશ્યામ કરવી, જ્યાં સવારે ગોદડું ઉચકાવે ત્યાં તો ઉપરવી હોય, એ મહામૂઢ છે. મોતની ખાતરી ખરી કોઈ, આ બધા મકાનો છે એનો આપણે અંદાજ કાઢી શકાય કે 100 વર્ષ નહીં થાય કાંઈ, કોઈ પણ ચીજ હોય તેમ થાય કે ભાઈ આને 10 વર્ષ કાંઈ નથી થવાનું, ગાડી તમે લઈ આવો તો તેમ થાય કે આને કઈ 10 વર્ષ સુધી તો ટપોરો ના પડે, ટોચો ના પડે. આ શરીરનો કોઈ એવો ભરોસો દુનિયામાં કોઈ આપી શક્યું હોય તો બોલો. અને છતાં આપણને ખબર નથી, છતાં આપણે વિચારતા નથી, અરે કાચનું શું ખાવ, કાચી માટીનું વાસણ હોય ને તો ગેરંટી હોય થોડી, એમ તો નહીં છૂટે. આની તો એટલી ભરોસો, પિંજરામાં પોપટ પૂર્યો હોય ગેરંટી છે ઉડવાનો નથી, પણ આ પિંજરું એવું છે, પેલા પિંજરાથી વિચિત્ર છે, પિંજરામાં પોપટ હોય ઉડે પણ એને બારી ખોલ નાખો તો, ત્યારે આ પિંજરામાં એક બારી નથી. સંતો, અનુભૂત સંતોએ કહ્યું છે આને તો 9 દરવાજા ખુલ્લા છે, 9 ઇન્દ્રિયોના 9 દરવાજા ખુલ્લા છે, ક્યાંથી આમ પોપટ રૂપી જીવ રૂપી પોપટ ઉડી જાય એનું કાંઈ નક્કી નથી, છતાંય આપણે સમજતા નથી, એટલે આપણે મહામૂઢ છે. બહુ મજાની વાત સમજવા જેવી છે, રસપ્રદ આમ તો છે સ્ટોરી, મહાભારતની છે. જો કે આ જે હું વાત કહીશ એ પોતે જ એક સ્વતંત્ર વિષય વસ્તુ ધરાવે છે, આ પ્રસંગ ઉપર જ 2-3 કલાક બોલીએ તો આનંદ આવે એવી આ છે વાત, છતાં આપણે તો અહીંયા થોડીક જ વાર જોઈ લેવાની છે. કોન્ટેક્સ્ટ છે એટલે પાંચ પાંડવોને વનવાસ થયો છે. બાર બાર વર્ષના વન ભટકવાના છે. પાંચે પાંડવો વનમાં ભટકે છે, જ્યાં રાત પડે ત્યાં સુઈ જાય, જે ફળ ફૂલ કંદમૂળ મળે તે ખાય પીએ. ઇન્દ્રપ્રસ્થ નગરીના મહારાજા આજે વનમાં ભટકે છે. આમ ઘણી વાર આપણે જોઈએ ને તો આગળ જે જે થઈ ગયા એને જેવા દુઃખ પડ્યા એવા કોઈને આપણને તો પડ્યા નથી. આપણને તો એક મનમાંની બોલપેન ના મળે, મનમાંની એક બુક ના મળે, મનમાંની બેસી એક જગ્યાએ બેસીને સુવા ન મળે, મનમાંની જગ્યાએ આપણને એક લેસન કરવા કે કઈ આરામ કરવા ન મળે, એમાં આપણે દુઃખી થઈ જાય છે. આજે અખબારોમાં આવે જ છે ને, પિયર જવા ન દીધા, પિક્ચર જવા ન દીધા, તેમાં ગળે ફાંસો ખાઈ લીધો. કાચની બૈણી આનાથી મજબૂત હોય. કે ફરવા ના લઈ ગયા, ફરવા જવાની ના પાડી, રાસ લેવા રમવા ગરબામાં જવાની ના પાડી, એમાં આખો ગરબો ટળી ગયો. ચાલતા ચાલતા થાક્યા છે. એક વૃક્ષ સારું લાગ્યું તો પાંચે પાંડવો બેઠા છે. મોટાભાઈ યુધિષ્ઠિરે કહ્યું કે તૃષા બહુ લાગી છે. ત્યારે ચારેય ભાઈઓએ કીધું કે અમને લાગી તો બહુ છે, પણ પાણી નથી, ક્યાંય રસ્તામાં આવ્યું નહીં, શું કરીએ? એટલે યુધિષ્ઠિર મહારાજે કીધું કે નકુલ, તું એક કામ કર ને, કોઈ ઝાડ ઉપર ચડી અને ઉપર જો, ક્યાંય તને એવા પક્ષીઓ ઉડતા આવતા જતા જો દેખાય તો ત્યાં અવશ્ય પાણી હોય. હા, એ ખરું. એટલે નકુલ વૃક્ષ ઉપર ચડ્યા, દૂર દૂર આમ જોયું, ત્યાં પક્ષીઓને ઉડતા વિહરતા જોયા, એટલે એમણે ત્યાંથી હર્ષમાં આવી અને કહ્યું કે બડા બડે ભૈયા, તો હા અહીંથી થોડે દૂર જળાશય હોય એવું લાગે છે, કારણ કે જળચર પક્ષીઓની આવાગમન છે. તો જાને ભૈયા, જલ્દી આ વાસણ લેતો જા અને તું જળ પીને પાણી લેતો આય, જળ ભરતો આય, અમે આ બેઠા છે. નિકુલ જાય છે જળ પીવા, જળ ભરવા. જ્યાં ગયો તો સુંદર મજાનું સરોવર, અમૃત મીઠું જળ ભર્યું છે, ચંદ્રની સામે ચાંદુડિયા પાડે એવું પાણી, પક્ષીઓનો કલરાવ, હરિયાળી, વૃક્ષો. નકુલને થયું કે હાસ, તરસ્યાને પાણી મળે એથી વિધો આનંદ શું હોય. એટલે એકદમ નજીક જઈ અને સરોવરમાં જ્યાં નમીન, પેલા તો જળ છો પોતે જ પીવાનું કરે છે ને, એટલે પીવા માટે આમ જરા ઈચ્છા જ કરી નમ્યો, ત્યાં જ ગંભીર વાણી અવકાશમાં ગુંજી, ખબરદાર જળ ના પીશો. એકદમ ઘડો નીચે મૂકી દીધો. આ કોણ? ચારે બાજુ જોવે કોઈ દેખાય નહીં. વળી નમવા ગયા હતા, પાછો અવાજ આવ્યો, સબૂર, જળ ને અડશો નહીં, આ જળ ઉપર મારો અધિકાર છે, પેલા મારા પ્રશ્નના જવાબ આપો, ત્યાર પછી તમે જળ પી શકો છો, જો પ્રશ્નના જવાબ નહીં આપો તો તમારું મૃત્યુ થશે. નિકુલ કે હવે કોઈ દેખાતું નથી અને આ વળી ગભરાવે છે, એવા કોઈ ને કોઈ તત્વો હોય જ. નિકુલે જળ ભર્યું, અંજલિ ભરીને પીધાની સાથે નિકુલ ધડામ કરતા ધરતી પર ઢળી પડ્યા, પ્રાણ ચાલ્યા, નિકુલનું મૃત્યુ થઈ ગયું. ઘણી વાર થઈ ગઈ છતાં કઈ ભાઈ તો જળ લઈને આવ્યા નહીં. એટલે યુધિષ્ઠિરે કીધું, સહદેવ ભાઈ તું જાણે, આ નકુલે ગયો આવ્યો નહીં, મને અપશુકન થતા હોય એવું લાગે છે. બિચારાને દુઃખ પડે ને, એને માથે બધી રીતે દુઃખ પડે. તમે જો જે બળદને ભાઠું પડી જાય ને, પછી ત્યાં જ કાગડાઓ ચાંચું મારે, ખેડૂતો ત્યાં લાકડી અડાડે. અને આપણને જોજો, કોઈ જગ્યાએ અંગૂઠે આંગળીએ, કોઈ જગ્યાએ ક્યાંય સાવ ગોઠડે નળે, ક્યાંય આપણે કોઈ દિવસ કોઈ હાથે ન અડાડતા હોય એવી જગ્યાએ આમ બધા આપણને વાગી ગયું હોય તો જે આવે ત્યાં જ ઘૂસતો મારે. હાલતા હાલતા આપણને ત્યાં જ ઓટો ભટકાય, જોજો વાગ્યું હોય ને ત્યાં જ થાય, નહીતર આખો દી આપણે રખડતા કોઈ દી 40-45 વર્ષમાં કોઈ દી ત્યાં આપણને વાગ્યું ના હોય. આ સંસાર એવો છે, દુઃખ ઉપર દુઃખ, દુઃખ એકલું આવતું નથી, આવે છે ત્યારે એને બટાલિયન આવે છે, કારણ કે એ બધા છે ને બહુ મળેલા છે, એક જાય એટલે પછી બીજા આવી જ જાય. અને ઘણા ને સુખ આવવા માંડે ત્યારે જુઓ ને, સુખ સુખ ને સુખ, બારી ખોલે તો અંદર થી બહાર થી સુખ આવે, રસોડામાં બાથરૂમ માંથી બધી થી સુખ આવે આવે. અને જયારે સુખ ને દુઃખ આવે ત્યારે જાજરૂ માંથી ને દુઃખ આવે, કોઈ ગમે ત્યાં જાય દુઃખ દુઃખ ને દુઃખ. એટલે સહદેવ ગયા છે, આવ્યા છે, સુંદર જળ જોયું, પણ પોતાના ભાઈ નકુલ ને મરેલા જોયા, મૃત જોયા, આઘાત થઈ ગયો. તરસ લાગી છે, પાણી તો પી લો. જેવું પાણી પીવા જાય ત્યાં આકાશવાણી ગુંજી, ખબરદાર જળ પીધું છે તો મારા પ્રશ્નના પેલા ઉત્તર આપો, આ જળ ઉપર મારો અધિકાર છે, નહીં તો જે પેલાની દશા થઈ એ તમારી થશે. જળ પીશો જો મારા પ્રશ્નના ઉત્તર આપ્યા વગર તો. સહદેવને થયું, હવે જોયા, જઈને જળ પીધું, પિતાની સાથે સહદેવ ધરતી ઉપર ઢળી ગયા. ઘણો સમય થયો, યુધિષ્ઠિરે કહ્યું કે રા ભાઈ ભીમ, નિકુલ ગયો, સહદેવ ગયો, આ જાય છે એના કોઈ સમાચાર કેમ નથી? તું જાણે ભાઈ, એક બાજુ તરસ પીડા આપે છે, એક બાજુ મને ભાઈઓના વિરહ પીડા આપે છે, કોઈ સમાચાર એ આપતું નથી. ભીમને ગુસ્સો ચડી ગયો, મનમાં એમ થઈ ગયું કે આ ભાઈઓ જવાબ લઈને આવતા નથી, પેલા એમને જ એક બે થપ્પડ મારી દો કે મારે ધક્કો ખાવો પડ્યો, હું મોટો, મને જળ પીવડાવવું જોઈએ. પણ જ્યાં આવીને જોવે ત્યાં તો બે ભાઈઓને મરેલા જોયા. ભીમને આઘાત થઈ ગયો, ત્યાં આકાશવાણી ગુંજી, જળ પીવા ગયો ને, ખબરદાર જળનો સ્પર્શ કર્યો છે તો મારા પ્રશ્નના ઉત્તર આપો, આ જળ ઉપર મારો અધિકાર છે, પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર જળ પીશો તો પેલાની ગતિ થઈ તેવી તમારી મૃત્યુ પાય ગતિ થશે, મરી જશો. એમ કે આ કહી કે મૂર્ખ, કોણ હે તું? જઈને જળ પીધું, ભીમ પણ ધડામ ધરતી ઉપર પડી ગયો. ઘણો સમય ગયો, યુધિષ્ઠિર મહારાજ કે અર્જુન તું જાને ભાઈ, આ ભીમે ન આવ્યો, એને તો કાળ દેવતા અટકાવી ન શકે, છતાં આજે એ ના આવ્યો, મને બહુ અપશુકન થાય છે, તું જાને ભાઈ. એટલે અર્જુને ગાંડીવ તેનું ધારણ કર્યું કે નક્કી કઈક બીજું જ છે. એટલે ગાંડીવને ચડાવ્યું, અખંડ ભાથો, અક્ષય ભાથો બાંધ્યો અને અર્જુન ઉપડ્યા. જ્યાં આવીને જોયે તો ખરેખર ત્રણેય ભાઈઓને મૃત જોયા. એટલે અર્જુનને થયું કે આ પાણીમાં કઈક હોવું જોઈએ, અને એ પાણી જેવું પીવા ગયા ને આકાશવાણી ગુંજી, ખબરદાર ચેતી જજે, મારા પ્રશ્નના ઉત્તર આપો, ત્યાર પછી જળ પીવો અને પ્રેમથી જળ ભરીને લઈ જાઓ, પ્રશ્નના ઉત્તર નહીં આપો તો જે દશા પહેલાની થઈ એવી તમારી થશે, જળ પીતાની સાથે મોત થશે. અર્જુને સીધું ગાંડીવ કાઢ્યું અને એવી બાણ વર્ષા કરી કે આકાશ દેખાય, ગમે તે હોય તો વિંધાઈ જાય, કોણ છે અને પેલા પૂરો કરી નાખો. કેટલી બાણ વર્ષા થઈ, એક ઈંચ આમ જગ્યા દેખાય ત્યાં આકાશવાણી ગુંજી, 80 બાણ વર્ષા કરને સે ક્યા ફાયદા, તું મુજે કુછ ભી નહીં કર સકતા, પહેલે મેરે પ્રશ્ન કા ઉત્તર દે, બાદ મેં જલ પી જલ લે ભી જા, એ તેરી બાણ વર્ષા બાણ વિદ્યા દીખ્યાને કા એ અવસર નહીં હૈ. અર્જુન ને થઈ ગયું તો સામને આવો ને, સામને આવો, પ્રશ્ન કરો. સામે ના આવે એટલે અર્જુન ને થઈ ગયું ભલે રાડો પાડે, પાણી પી લો. અર્જુને પાણી પીધું ને અર્જુન ઢળી પડ્યા. કેટલી અદભુત વાત છે તમે જુઓ. હવે યુધિષ્ઠિર મહારાજ અકળાણા છે, કે ચાર ચાર ભાઈઓ ગયા, હજી કોઈ આવ્યું નહીં, પોતે ઉઠીને આવ્યા છે. જ્યાં જોયું તો ચારેય ભાઈઓને મરેલા જોયા, આંખમાંથી આંસુઓની ધાર વહી. આ કોનું કૃત્ય છે? કોણ છે? જળમાં કોઈ એવું પ્રાણી છે? મનમાં ઘણા પ્રશ્નો થઈ ગયા કે આ શકુનિનું કે દુર્યોધનનું કઈ દુષ્કૃત્ય છે, કે પાણીમાં વિષ વેળવું છે, કે કોઈ અજ્ઞાત તત્વનું કારણ છે? વિચાર કરે છે, જળ તરફ જેવા ડગલા માંડ્યા ત્યાં આકાશવાણી ગુંજે, ખબરદાર છે જળને સ્પર્શ કર્યો છે તો આ જળ ઉપર મારો અધિકાર છે. જળ પીવું હોય તો પેલા મારા પ્રશ્નના ઉત્તર આપો, ઉત્તર આપ્યા વગર જળ પીશો તો જેવી પેલાઓની દશા થઈ એવી તારી દશા થશે. યુધિષ્ઠિર મહારાજ કે હું આપને શતશત પ્રણામ કરું છું. જોજો, જો ધર્મ ક્યાં છે, કોને ધર્મરાજ કહેવાય છે, હું આપને શતશત પ્રણામ કરું છું. આપ કોણ છો? આપનો જો જળ ઉપર અધિકાર હોય તો હું એ જળને પીવાનો નથી. આપ આજ્ઞા આપશો તો જ પીશ, નહીતર હું તરશો પ્રાણ તજી દઈશ, પણ આપનો હુકમ હોય તો જ પીશ. પણ આપ કોણ છો એ જાણવાની જરૂર નથી, પેલા મારા પ્રશ્નના ઉત્તર આપો, પછી જળ પીવો, જળ પ્રેમથી લઈ જાઓ. યુધિષ્ઠિર મહારાજ કહે, જરૂર, મારી બુદ્ધિ અનુસાર હું જરૂર આપને ઉત્તર આપીશ. મારાથી કંઈ પણ અપરાધ થયો હોય તો ક્ષમા કરો, મને આપના પ્રશ્ન સંભળાવો. ધર્મરાજની આ રીત આપણને આમ ગળગળા કરી દે કે કેવી વાત છે. એટલે અવાજ ગુંજી ઉઠ્યો અને એક પછી એક પ્રશ્ન પૂછવા માંડ્યા. જોડેલા હાથે યુધિષ્ઠિર મહારાજ એક પછી એક પ્રશ્નના ઉત્તર આપે છે. ઉત્તર સાંભળીને પેલો ખુશ થાય છે. એમાં પૂછતા પૂછતા છેલ્લે એક સાથે જે બે ત્રણ પ્રશ્નો પૂછ્યા, અદભુત, એમાં એક એક સાથે જ આ પ્રશ્નો છે. એમાં એક પ્રશ્ન પૂછ્યો, કહ પંથાહ, માર્ગ કયો છે, કોને માર્ગ કહીશું, માર્ગ શું છે આ સંસારમાં? હવે આમાં આપણને ઉત્તર શું સૂજે? આપણે તરત એમ કે તમારે ક્યાં જેવું છે એ કયો? એક સાવ ગાંડો હતો ને રોડ ને કાંઠે ઉભો હતો, ડાયો વિદ્વાનો, વેલ એજ્યુકેટેડ પર્સન, એને આવીને પેલા ને પૂછ્યું કે ભાઈ આ રસ્તો ક્યાં જાય? એ કે રસ્તો ક્યાંય નથી જતો, આની માથેથી લોકો જાય છે. એટલે આપણે પેલા એ પૂછીએ ને કે ભાઈ તમારે ક્યાં જવું છે એનો રસ્તો બતાવીએ. યુધિષ્ઠિર મહારાજને આટલું જ પૂછ્યું, કહ પંથા, રસ્તો કયો છે, માર્ગ શું છે? યુધિષ્ઠિર મહારાજ કે તર્કો અપ્રતિષ્ઠા શ્રુતિયો વિભિન્ના. શું વાત કરે છે યુધિષ્ઠિર મહારાજ! આ હોય ને તો આપણે પગે લાગવાનું મન થાય. તર્કો પ્રતિષ્ઠા શ્રુતિયો વિભિન્ના નૈકો મુનિરયસ્ય મતઃ પ્રમાણમ ધર્મસ્ય તત્ત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગત સપંતાઃ. તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી, શ્રુતિઓ છે, સ્મૃતિઓ છે, એના બધા મત પણ ભિન્ન ભિન્ન છે, તેમજ મુનિઓ અને ઋષિઓના પણ કોઈ એક વચન થતા નથી, એ બધાના પણ મત જુદા જુદા છે. અને ધર્મનું તત્વ છે એ તો બહુ ગૂઢ છે અને બહુ છુપાયેલું પડ્યું છે, અત્યંત ગૂઢ તત્વ, છુપાયેલું છે, ગુફામાં જેમ કોઈ વસ્તુ છુપાયું હોય એટલું ઊંડું છુપાયેલું છે, પ્રગટ જોઈ શકાય, ઓળખી શકાય એવું નથી. ધર્મ તત્વ આપણે બધા કહે છે હું ધર્મને ઓળખી ગયો છું. એક વાક્યમાં પૂછતા હોય ને તો જીવંત સદગુરુની જરૂર જ આ છે કે આપણને ધર્મની ક્ષણ ક્ષણ વ્યાખ્યા કરીને સાચી રીત અને સમજ આવે. બહુ ગૂઢ તત્વ છે ધર્મ. ધર્મદેવ કહે છે કે આમાં તર્કની પ્રતિષ્ઠા નથી, શ્રુતિઓ પણ એકબીજાથી વિરુદ્ધ છે, એકબીજા ઋનિઓના મત છે એ પણ એકબીજાથી ભિન્ન છે, અને ધર્મ નું તત્વ થી ગૂઢ છે તો કરવું શું, કયો માર્ગ? તો મહાજનો મહાપુરુષો જે માર્ગે ચાલે છે એ માર્ગે અને પગલે પગલે ચાલવું એ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ કહ પંથા એ જ માર્ગ મહાજનો એને કથા સંબંધ મહાપુરુષ ને પગલે ચાલો, નહીતર તમે ભૂલા પડી જાશો, ગોથા જ ખાઈ જવાય ને. તમે કોઈની પાસે જાઓ તો કે વિશિષ્ટાદ્વૈત સત્ય છે, પેલાની પાસે જાઓ તો અદ્વૈત સત્ય છે, ત્રીજાની પાસે જાઓ દ્વૈતાદ્વૈત સત્ય, ચોથાની પાસે જાઓ તો શુદ્ધાદ્વૈત સત્ય છે, વળી કોઈની પાસે જાઓ તો કે બધું અસત્ય છે. અગ્રવાદીઓ એ કે બધું અસત્ય છે, ભૂલા પડી જાય. નરસિંહ મહેતા તો ભગત માણસ છે, છતાંય કીધું ગ્રંથ ગરબડ કરી વાત ના ખરી કરી. આ ગ્રંથો ભેળા થઈ થઈને એવું ચૂથી નાખ્યું છે ને કોઈ વાત જ હરકી કરતું નથી. એટલે શ્રીજી મહારાજે પણ એમ કહ્યું કે એ ગ્રંથોમાં બધું લખ્યું હોય પણ એ તો અમારી જેવો કોઈ સદગુરુ પ્રગટ થાય ત્યારે જ વાત સમજામાં આવે, પણ પોતાની મેળે ક્યારે સમજામાં આવે નહીં. ત્યારે ઘણા એને એવું છે લ્યો કે અમને બધું સમજાઈ ગયું, બધું જોણીએ, બધું એટલે બધું જોણતા દાઢીને વાળ કેટલા કહી દે. એટલે આમાં ભૂલું પડી જવાશે. મહાપુરુષો જે માર્ગે ચાલે છે એ પગલે પગલે ચાલો. પણ હવે એક મને વિચાર આવ્યો કે આમાંય બહુ વિચારવાનું, મહાપુરુષ કહેવા કોણ? એ યક્ષ પૂછ્યું છે પણ આની હારે નથી પૂછ્યું કે સત્પુરુષ કોણ કહેવાય, એ બધું પૂછ્યું છે. મહાપુરુષ કોને કોને પગલે ચાલવું? સત્સંગમાં જ વિચાર કરો, મુશ્કેલી ઊભી થઈ જાય. આમાં છે શું, કદાચ મારી વાત થોડી કડવી લાગશે પણ કોઈ એમ ન માને કે અમે જેને માનીએ છીએ એને ટાર્ગેટ બનાવે છે. પ્લીઝ, હું એવું લગભગ ક્યારેય મારા વ્યક્તિમાં એવું એકાંગી વાત કરતો નથી. ઓલ ઓવર સંપ્રદાય કે સંપ્રદાયથી બહિર્ભૂત કે ગમે તે હોય બધાને સાંકળીને વાત સ્વામિનારાયણની જે હોય એ આપણે કરીએ. એટલે આમાં થાય છે શું કે સૌ પોતે જેને માને છે એને મહાપુરુષ હોવું માને છે, જેને જે માને છે એને એ મહાપુરુષ માને છે. હવે આમાં કોને પગલે હાલવું? તમે મને માનતા હો તો તમે કયો બસ આમના સિવાય આત્મા પુરુષ છે, હું કેવો છું હું જાણતો હો. પણ જે જેને માને છે એને સૌ મહાપુરુષ માને છે. મને એમાં કોઈ વાંધો નથી લાગતો, જેને જે મળ્યા હોય જે માને છે મહાપુરુષ માને એમાં કઈ ખોટું નથી, એ ભાવના સારી છે. પણ જે મને જરા પેલું લાગે છે અને એ બહુ દુઃખદાયક છે એ, અને મુમુક્ષુને માટે પણ આ સારું નથી, એટલે કહું છું પોતાને પોતે જેને માને છે એને મહાપુરુષ માને એનો કોઈ વાંધો નહીં, પણ પોતે જેને માને છે એ મહાપુરુષ છે એવું બીજાને મનાવવાની જે કોશિશ કરે છે એ સારું, કે અમે જેને માનીએ છીએ એ જ સાચા છે એ જ સત્પુરુષ છે, એને મળશો ત્યારે જ તમારો મોક્ષ થશે, નહીતર તમે રખડી પડવાના. આના સિવાય સત્સંગમાં કોઈ આવો નથી. આમના મળ્યા મોટા ભાગ્ય હોય કેટલા જન્મના ત્યારે તમને આ સાધુ મળે, બાકી મળે જ નહીં. જેના ભાઈ ફૂટી ગયા એને આમના હેત જ નથી થતું. માટે આ મળ્યા અને મળ્યા છે તમે મૂકશો નહીં, આ એક જ છે, એક જ દ્વાર, એક જ રસ્તો, આના જેવો કોઈ છે નહીં, અને આને મળે જ કલ્યાણ છે તો જ પાકું આત્યંતિક કલ્યાણ થશે, નહીં તો તમારો કલ્યાણમાં કાચું છે એ લખી રાખજો. જે જે અહીંયા નથી આવતા એ કોઈનો મોક્ષ થવાનો નથી, આ ખોટું છે. એવું હોય સીધો સાધો સાધુ સ્વામિનારાયણનો દીક્ષિત હોય ને બેઠો હોય ને ભલે ભાવે ભગવાન ભજાવતો હોય ને એનો છેડો પકડી રહ્યો ને તોય સહજાનંદ સ્વામી તમારું કલ્યાણ કરો. સ્વામિનારાયણે એક સાધુમાં કલ્યાણ મૂક્યું છે, ષડંગ સંપ્રદાય છે ત્યારે કેટલી આ દુઃખ થાય એટલે વાત કરીએ છીએ. આમને મળો ને આમને માનો ને આમાં જોડાવ તો જ તમારો મોક્ષ ને તો જ કલ્યાણ, નહીં તો તમને આમ થઈ જશે ને તમારું હરકું નહીં થાય ને તમારું કલ્યાણ નહીં થાય. એવું તો કેમ થાય? આ તો લક્ષાવધી માણસો ભગવાન ભજે છે, એમાં કેટલાય ભગવાનને પામતા જાય છે, પામવાના છે. મારો સ્વામિનારાયણ એવો હાંકડો નથી, અને કોઈનો એકનો રોટલો ભરવા માટે એ કઈ પ્રગટ્યો પણ નથી. પણ આ બહુ બેહુદી વાતો થાય છે. આ તો કેવું છે, ભલે ઈસાઈ લોકો છે ને એમ કે છે, જ્યાં સુધી તમે ઈસુને નહીં માનો ત્યાં સુધી તમારો ઉદ્ધાર થવાનો નથી, એમ જ કે છે. મુસ્લિમ લોકોને મળો, જ્યાં સુધી તમે ઇસ્લામ અંગીકાર નહીં કરો ત્યાં સુધી તમારો ઉદ્ધાર થવાનો નથી, તે સાચું છે? એવું થોડું હોય કે આમને મળો ત્યારે જ મોક્ષ ને તો જ કલ્યાણ. અરે ભાઈ, તમે જેને માનો છો એને અમે હાથ જોડીએ, પણ એમનું માથું ભાંગે ને એવાય સત્સંગમાં હોય, અને નીત સ્વામિનારાયણ એની અરે વાતો કરતા હોય એવાય સત્સંગમાં બેઠા હોય, પણ એની જાહેરાત ના હોય. દી ઉગે દી આથમે, તો એની અરે આંકોટા કરતો હોય સહજાનંદ સ્વામી, પણ એની કાંઈ જાહેરાત ન હોય, એને પ્રસિદ્ધિમાં રસ ન હોય. અને મિત્રો, યાદ રાખજો, જેને પ્રસિદ્ધિમાં રસ હોય ત્યાં સહજાનંદનો રસ પણ ન હોય. જેને સહજાનંદનો રસ હોય એને પ્રસિદ્ધિનો રસ ન હોય. એ રસ જ એવો છે, જેને જેને એ રસ પીધો એને બીજા પ્રસિદ્ધિના રસનો મોહ જ ના આવે. પછી બીજું દુઃખ શું થાય, મનાવે એનો વાંધો નહીં, નવાવોને મનાવોને કોણ ના પાડે છે? જેને ભગવાન સ્વામિનારાયણ કે બીજા ભગવાન ઓળખાણા જ નથી, તેની યારે મહેનત કરો ને બિચારાને, ભલે તો સાવ દુનિયામાં ભટકતા હોય એના કરતા તમારે આશરે આવે અને ભગવાન ભજતા થતા હોય તો એમાં એનાથી રૂડું શું? નવાને સત્સંગ આપો ને બહુ મોટું ફળ થશે. આ તો કોઈના કપાળમાં ચાંદલો પાડ્યો એટલે જાયલો જ છે, જા લે જ. અને આ બધો હવાલો હરિભક્તોને સોંપેલો હોય છે ટ્રેન કરીને, એટલે સાધુઓ બહુ ઓછા નજરમાં આવે.